એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર દુનિયાભરમાં લાખો કરોડો લોકોના જીવન પર ઊંડી છાપ છોડી છે.
નમસ્કાર, હું વાત કરી રહી છું ડૉક્ટર વિક્ટર ઈ ફ્રેન્કલના પુસ્તક મનુષ્યના અર્થની શોધ, એટલે કે મેન્સ સર્ચ ફોર મીનિંગ વિશે.
બરાબર. અને આ પુસ્તક છે ને, આમ નાનું લાગે પણ એનો પ્રભાવ બહુ મોટો છે. ઘણીવાર એવું કહેવાય ને કે અમુક પુસ્તકો ખાલી વાંચવાના ન હોય અને અનુભવવાના હોય.
હા, બિલકુલ, આ એમાંથી જ એક છે.
અને મને લાગે છે કે આજના સમયમાં, અત્યારના યુગમાં, એની પ્રસ્તુતતા જરાય ઓછી નથી થઈ, કદાચ વધી છે.
સાચી વાત છે.
આપણે જોઈએ છીએ કે સતત તણાવ છે, અનિશ્ચિતતા છે, અને ક્યારેક જીવનમાં એક જાતની, શું કહેવાય, ખાલીપો લાગે, એક અર્થહીનતા જેવું.
ખાસ કરીને જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે પણ આવું લાગે, ખરું ને?
હા, બરાબર. સોશિયલ મીડિયા પર બધા હસતા ચહેરા દેખાય પણ અંદર કંઈક ખૂટતું હોય એવું ઘણાને લાગે. આ પુસ્તક આ જ મુદ્દાઓને, આ જ સંઘર્ષને સ્પર્શે છે.
અને ફ્રેન્કલ આપણને રસ્તો બતાવે છે જીવનનો અર્થ શું છે, અને એ પણ કે ગમે તેવી અકલ્પનીય મુશ્કેલ પરિસ્થિતિ હોય તો પણ એ અર્થને કેવી રીતે પકડી રાખવો, કેવી રીતે ટકી રહેવું. અને આ કોઈ માત્ર હવાઈ વાતો નથી, એમના પોતાના જીવનનું નિચોડ છે.
એટલે જ આજની આપણી આ ચર્ચાનો હેતુ એ છે કે ફ્રેન્કલના આ મુખ્ય વિચારોને આપણે બરાબર સમજીએ. જીવનમાં અર્થનું સ્થાન શું, અત્યંત કપરી પરિસ્થિતિમાં માણસનું મનોબળ કઈ રીતે ટકી શકે, અને પેલી જે વાત ફ્રેન્કલ કરે છે, છેલ્લી માનવ સ્વતંત્રતા, એ ખરેખર શું છે.
ચોક્કસ, તો ચાલો શરૂ કરીએ.
શરૂઆત લેખકથી કરીએ, વિક્ટર ફ્રેન્કલ.
હા, વિક્ટર ફ્રેન્કલનો જન્મ 1905માં વિયેના, ઓસ્ટ્રિયામાં. તેઓ વ્યવસાય ન્યુરોલોજિસ્ટ અને મનોચિકિત્સક હતા, અને એમણે મનોચિકિત્સાની એક આથી નવી શાખા, જેને લોગોથેરાપી કહેવાય, એની સ્થાપના કરી.
લોગોથેરાપી એટલે કે ફ્રોઇડ અને એડલર પછીની આ ત્રીજી વિયેનીઝ સ્કૂલ કહેવાય છે, બરાબર?
બરાબર. ફ્રોઇડે કહ્યું સુખની શોધ, એડલરે કહ્યું સત્તાની શોધ, અને ફ્રેન્કલે કહ્યું અર્થની શોધ.
પણ એમની વાત અહીં અટકતી નથી. એમના વિચારોને જે વસ્તુ સૌથી વધુ વજન આપે છે એ છે એમનો પોતાનો અનુભવ.
હા, એ જ. એ માત્ર એક થિયરી આપનારા ચિકિત્સક નહોતા, પણ એ હોલોકોસ્ટ સર્વાઈવર હતા.
મતલબ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદી હોવાને કારણે એમને નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહેવું પડ્યું.
એક બે નહીં, પૂરા 3 વર્ષ, અને એ પણ થ્રેસિનસ્ટેટ, ઓશ્વિટ્ઝ, ડાચાઓ જેવા, મતલબ જ્યાં માનવતા મરી પરવારી હતી એવી જગ્યાઓએ.
આ કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે.
અને આ જ અનુભવ છે ને, એ એમના સિદ્ધાંતોને એક અનોખું બળ આપે છે, એક ઊંડાણ. એમની થિયરી કોઈ એર કન્ડિશન્ડ ઓફિસમાં નથી બની, પણ એ નરક જેવી પરિસ્થિતિમાં, અમાનવીય પીડા, ભૂખ, ઠંડી અને સતત મૃત્યુના ભય વચ્ચે એ ચકાસાઈ છે, પાકી થઈ છે.
એમણે પોતે ત્યાં શું શું નથી ગુમાવ્યું, માતા પિતા, ભાઈ, એમની ગર્ભવતી પત્ની, બધું જ.
હા, એમની પાસે શાબ્દિક રીતે કશું જ નહોતું બચ્યું. અને એટલે જ એમની પાસે બે દ્રષ્ટિકોણ હતા, એક તો ભોગ બનનારનો, જેણે એ બધું સહન કર્યું,
અને બીજો
એક તાલીમ પામેલા મનોચિકિત્સકનો, જે આ બધું જોઈ રહ્યા હતા, સમજી રહ્યા હતા, એનું વિશ્લેષણ કરી રહ્યા હતા. એટલે જ્યારે અર્થ, આશા કે મનોબળની વાત કરે છે ત્યારે એ શબ્દો ખાલી નથી લાગતા.
ના, બિલકુલ નહીં. એ અનુભવની આગમાંથી નીકળેલા સત્યો જેવા લાગે છે.
બરાબર. હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ફ્રેન્કલનો જે કેન્દ્રીય તર્ક છે એ ખૂબ જ દમદાર છે, અને થોડો ક્રાંતિકારી પણ કહી શકાય સમય માટે.
શું છે?
એ કહે છે કે માણસના જીવનની મુખ્ય ડ્રાઇવિંગ ફોર્સ, મતલબ મુખ્ય પ્રેરક શક્તિ, એ સુખ નથી, જેમ ફ્રોઇડ માનતા હતા.
ઓકે.
કે પછી સત્તા મેળવવાની ઈચ્છા પણ નથી, જેમ એડલર માનતા હતા.
તો શું છે?
ફ્રેન્કલના મતે માણસની સૌથી મૂળભૂત, સૌથી ઊંડી પ્રેરણા છે પોતાના જીવનમાં અર્થ, એટલે કે મીનિંગ શોધવાની અને એને પૂરો કરવાની.
ઓહ, એટલે કે આપણે બધા ક્યાંક ને ક્યાંક આપણા જીવનનો કોઈ હેતુ, કોઈ કારણ શોધી રહ્યા છીએ, જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ.
હા, અને આ જ શોધ આપણને ટકાવી રાખે છે, આગળ ધપાવે છે. પણ ફ્રેન્કલ અહીં એક બીજી બહુ જ મહત્વની અને કદાચ સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી વાત ઉમેરે છે.
કઈ વાત?
એ કે જીવનમાં અર્થ ગમે તેવી પરિસ્થિતિમાં હોય છે, ગમે તેટલું દુઃખ હોય, પીડા હોય, અર્થ શોધવાની શક્યતા ક્યારે ખતમ નથી થતી.
આ પુસ્તક મુખ્યત્વે બે ભાગમાં છે, નહીં?
હા, પહેલો ભાગ જે કદાચ સૌથી વધુ ચર્ચાયો છે એ એમના કોન્સન્ટ્રેશન કેમ્પના અનુભવોનું એકદમ શાંત ચિત્તે કરેલું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે, એક કેદી તરીકે અને સાથે સાથે એક મનોચિકિત્સક તરીકે
પોતાના અને બીજા કેદીઓના અનુભવો.
હા, અને બીજો ભાગ થોડો વધુ સૈદ્ધાંતિક છે, એમાં એમની લોગોથેરાપીની મુખ્ય વાતો સમજાવી છે.
પણ બંને ભાગનો સંદેશ તો એક જ દિશામાં જાય છે એમ કહી શકાય?
બિલકુલ. સાર એ જ છે કે આપણે કદાચ બહારના સંજોગોને કાબૂમાં ન રાખી શકીએ. યુદ્ધ હોય, બીમારી હોય, આર્થિક નુકસાન હોય કે પછી રોજબરોજની નાની તકલીફો, આ બધું આપણા કંટ્રોલમાં નથી.
પણ
એ સંજોગો સામે આપણે કેવું વલણ રાખીએ છીએ, કેવો પ્રતિભાવ આપીએ છે, એ પસંદ કરવાની આંતરિક સ્વતંત્રતા આપણી પાસેથી કોઈ નથી છીનવી શકતું. અને આ જ છે ફ્રેન્કલની છેલ્લી માનવ સ્વતંત્રતા.
વાહ, એટલે પીડામાં પણ અર્થ શોધવાની આ જે ક્ષમતા છે એ જ માણસના આત્માને ટકાવી રાખે છે અને ક્યારેક એને એના નસીબથી પણ ઉપર લઈ જાય છે.
બરાબર. પુસ્તક પેલી અસ્તિત્વની શૂન્યતા એટલે કે એક્ઝિસ્ટેન્શિયલ વેક્યુમની પણ વાત કરે છે.
હા, એ શું છે?
આજના સમયમાં આપણે જોઈએ છે ને, ભૌતિક સુખ સગવડો વધી ગઈ છે, પણ ઘણા લોકો અંદરથી ખાલીપો અનુભવે છે, કંટાળો આવે છે, જીવનમાં કોઈ હેતુ નથી એવું લાવે છે. ફ્રેન્કલ કહે છે કે આ ખાલીપો અર્થના અભાવને કારણે છે.
ચાલો હવે પુસ્તકના પહેલા ભાગમાં થોડા ઊંડા ઉતરીએ. કેમ્પના અનુભવો અને કેદીઓનું મનોવિજ્ઞાન, ફ્રેન્કલે આના કેટલાક તબક્કા પાડ્યા છે, નહીં?
હા, એમણે મુખ્યત્વે ત્રણ તબક્કા વર્ણવ્યા છે. પહેલો તબક્કો હતો કેમ્પમાં દાખલ થયા પછી તરતનો સમય, જે આઘાત એટલે કે શોકનો હતો.
આઘાત મતલબ શું થતું હતું?
શરૂઆતમાં તો ઘણા કેદીઓ માની જ નહોતા શકતા કે આવું એમની સાથે થઈ રહ્યું છે. એક જાતનો અવિશ્વાસ.
ઓકે.
અને ઘણા તો એક વિચિત્ર ભ્રમમાં જીવતા હતા, જેને ફ્રેન્કલ છુટકારાનો ભ્રમ કહે છે. એમ કે છેલ્લી ઘડીએ કંઈક થશે, કોઈ ભૂલ થઈ હશે અને એમને છોડી દેશે.
પણ એવું નહોતું થતું?
ના, પછી વાસ્તવિકતાનો સામનો કરવો પડતો, અને એ વાસ્તવિકતા હતી પોતાની ઓળખનું સંપૂર્ણ નાશ પામવું.
નામની જગ્યાએ નંબર.
હા, કપડાં ગયા, સંપત્તિ ગઈ, વાળ સુધા કાપી નાખવામાં આવતા વ્યક્તિનું કોઈ અસ્તિત્વ જ ન રહે. ફ્રેન્કલે પોતે લખ્યું છે કે એમની વર્ષોની મહેનતથી તૈયાર કરેલી એમની વૈજ્ઞાનિક હસ્તપ્રત, જે એમનું જીવન કાર્ય હતું, એ પણ એમની પાસેથી ઝૂંટવી લેવાઈ. એ ક્ષણ એમના માટે બહુ પીડાદાયક હતી.
આ પહેલા આઘાત, પછી શું?
પછી આવે બીજો તબક્કો, જે કેદનો મુખ્ય અને લાંબો સમય હતો. આ તબક્કાને ફ્રેન્કલ ઉદાસીનતા એટલે કે એપેથી કહે છે.
ઉદાસીનતા?
હા, લગભગ એવું જ, એક પ્રકારનું ભાવનાત્મક મૃત્યુ. સતત ભય, અપમાન, પીડા સહન કરીને કેદી જાણે લાગણીવિહીન થઈ જાય. આ એક જાતનું શું કહેવાય, રક્ષણાત્મક કવચ હતું, પોતાને વધારે દુઃખ ન થાય એ માટે.
એટલે પછી કંઈ પણ થાય બહુ ફરક ન પડે, એ તો ભયાનક લાગે છે.
હા, ધ્યાન ફક્ત મૂળભૂત જરૂરિયાતો પર જ રહે. આજે ખાવાનું શું મળશે, રાત્રે ઠંડીથી બચીશું કે નહીં, એક રોટલીનો ટુકડો કે થોડી ગરમી, બસ એ જ મોટી વાત. પણ અહીં ફ્રેન્કલ એક બહુ મહત્વનું અને મને લાગે છે આશ્ચર્યજનક નિરીક્ષણ કરે છે.
શું?
એ કહે છે કે આ ભયાનક બાહ્ય પરિસ્થિતિમાં પણ વ્યક્તિનું આંતરિક જીવન એટલે કે ઇનર લાઈફ એ સમૃદ્ધ રહી શકે છે, અને આ આંતરિક જીવન જ ટકી રહેવા માટે બહુ જ જરૂરી બની શકે છે.
આંતરિક જીવન આવી હાલતમાં એ કેવી રીતે શક્ય બને?
ફ્રેન્કલે આના ઘણા ઉદાહરણ આપ્યા છે, જેમ કે પ્રેમની શક્તિ. એ પોતે એમની પત્નીના વિચારોમાં ખોવાયેલા રહેતા, મનમાંને મનમાં એમની સાથે વાતો કરતા,
ભલે એમને ખબર પણ ન હોય કે પત્ની હયાત છે કે નહીં.
હા, બરાબર. છતાં એ પ્રેમ, એ યાદ એમના માટે તાકાત બની રહી. બીજું ઉદાહરણ છે પ્રકૃતિ અને કલાની શક્તિ. કેમ્પની એ નરક જેવી સ્થિતિમાં પણ ક્યારેક જો સુંદર સૂર્યાસ્ત દેખાય તો કેદીઓ એકબીજાને બોલાવીને એ જોતા અને એક ક્ષણ માટે બધું દુઃખ ભૂલી જતા.
અને પેલી રમૂજની વાત પણ છે, નહીં?
હા, રમૂજની શક્તિ. ફ્રેન્કલ કહે છે કે ગમે તેવી ભયાનક પરિસ્થિતિમાં પણ જો તમે રમૂજ શોધી શકો તો એ આત્માનું હથિયાર છે. એ તમને ક્ષણભર માટે તમારી પીડાથી ઉપર ઉઠાવી દે છે.
પણ આ બધામાં સૌથી અગત્યનું શું હતું?
શું હતું? સૌથી અગત્યનું હતું ભવિષ્યના કોઈક ધ્યેયનું મહત્ત્વ. ફ્રેન્કલનું પેલું પ્રખ્યાત વાક્ય છે, જે નીત્સે પર આધારિત છે, કે જેની પાસે જીવવા માટેનું શા માટે હોય એ લગભગ કોઈ પણ કેવી રીતે સહન કરી શકે છે.
એટલે કે જે કેદીઓના મનમાં ભવિષ્યનું કોઈક ચિત્ર હતું,
હા, કોઈને મળવાની આશા, કોઈ કામ પૂરું કરવાની ઈચ્છા, એમના ટકી રહેવાની શક્યતા વધારે હતી.
આનું કોઈ નક્કર ઉદાહરણ પુસ્તકમાં છે?
હા, બહુ જ અસરકારક ઉદાહરણ છે. ફ્રેન્કલે નોંધ્યું કે ક્રિસમસ 1944 અને નવા વર્ષ 1945 વચ્ચેના ગાળામાં કેમ્પમાં મૃત્યુદર અચાનક વધી ગયો.
ઓહ, કેમ?
એમનું તારણ એ હતું કે ઘણા કેદીઓ એવી આશા સેવી રહ્યા હતા કે ક્રિસમસ સુધીમાં તેઓ ઘરે પાછા ફરશે. જ્યારે એ તારીખ આવી અને ગઈ અને એમની આશા તૂટી, ત્યારે એમની જીવવાની ઈચ્છા જ મરી પરવારી, અને એની સીધી અસર એમના શરીર પર પડી. આશાનું તૂટવું શાબ્દિક રીતે જીવલેણ સાબિત થયું.
બાપરે, આ તો ખરેખર હચમચાવી દેનારું છે. અર્થ અને આશા ખરેખર જીવન મરણનો સવાલ બની શકે છે. અને ત્રીજો તબક્કો?
ત્રીજો તબક્કો હતો મુક્તિ પછીનો. અને આશ્ચર્યની વાત એ છે કે આ તબક્કો પણ સરળ નહોતો. ઘણીવાર એ નિરાશા એટલે કે ડિસઇલ્યુઝનમેન્ટનો હતો.
મુક્તિ પછી નિરાશા? કેમ?
વર્ષોની કેદ પછી અચાનક મળેલી આઝાદી જાણે સાચી જ નહોતી લાગતી. ઘણાને વૈયક્તિકરણ એટલે કે ડીપર્સનલાઇઝેશનનો અનુભવ થયો. જાણે બધું સપના જેવું લાગે, પોતાનું શરીર પણ પોતાનું ન લાગે. બીજો પડકાર હતો નૈતિકતાનો. વર્ષો સુધી દબાયેલા રહ્યા પછી કેટલાકમાં બદલાની ભાવના જાગી અથવા નિયમો તોડવાની વૃત્તિ આવી. અને સૌથી મોટો આઘાત તો એ હતો કે જ્યારે એમને ખબર પડી કે એમને ઘણા પોતાના લોકો હવે રહ્યા નથી.
મુક્તિ મળી પણ ઘરે પાછા ફરવાનું કોઈ કારણ ન રહ્યું હોય.
હા, એટલે મુક્તિનો આનંદ પણ એ દુઃખ સામે ફિક્કો પડી જતો.
આ બધા અનુભવોની ભઠ્ઠીમાંથી જ પછી ફ્રેન્કલની પેલી લોગોથેરાપી જન્મી, નહીં?
બરાબર. પુસ્તકનો બીજો ભાગ આ લોગોથેરાપીનો સાર છે. લોગોસ એટલે ગ્રીક ભાષામાં અર્થ, તો લોગોથેરાપી એટલે અર્થ દ્વારા ઉપચાર.
એના મુખ્ય સિદ્ધાંતો શું છે?
પહેલો અને સૌથી અગત્યનો સિદ્ધાંત છે અર્થની ઈચ્છા, વિલ ટુ મીનિંગ. ફ્રેન્કલ ભારપૂર્વક કહે છે કે માણસની મૂળભૂત પ્રેરણા સુખ કે શક્તિ નથી, પણ અર્થની શોધ છે.
અને જો આ ઈચ્છા પૂરી ન થાય તો? જેમાં જે ઘણા લોકો સાથે થાય છે તેમ.
જ્યારે વ્યક્તિ જીવનમાં અર્થ નથી શોધી શકતી, ત્યારે અસ્તિત્વની નિરાશા જન્મે છે. અને આનાથી જે માનસિક તકલીફો થાય એને ફ્રેન્કલ નોઝેનિક ન્યુરોસિસ કહે છે.
નોઝેનિક ન્યુરોસિસ?
હા. નોઝ એટલે મન કે આત્મા, એટલે કે આ એવી તકલીફો છે જેનું મૂળ કોઈ મનોવૈજ્ઞાનિક દબાણમાં નહીં, પણ જીવનના અર્થ સંબંધિત પ્રશ્નોમાં છે. જેમ ગાડી પેટ્રોલ વગર ન ચાલે, એમ માણસ અર્થ વગર માનસિક રીતે અટકી પડે છે.
આ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે. આપણે જોઈએ છીએ કે યુવાનો નોકરી શોધે ત્યારે ખાલી પગાર નથી જોતા, પણ એ કામનો કોઈ મતલબ છે કે નહીં, એનાથી કોઈ ફેર પડશે કે નહીં, એ પણ વિચારે છે.
બિલકુલ, આ એ જ અર્થની ઈચ્છા છે. બીજો સિદ્ધાંત છે જીવનનો અર્થ. ફ્રેન્કલ કહે છે કે જીવનનો અર્થ આપણે બનાવવાનો નથી, એ તો દરેક પરિસ્થિતિમાં હાજર જ હોય છે, આપણે એને શોધવાનો છે.
એટલે એ ઓબ્જેક્ટિવ છે, સબ્જેક્ટિવ નથી.
હા, અને આ શોધ જવાબદારી સાથે જોડાયેલી છે. સવાલ એ નથી કે હું જીવન પાસેથી શું ઈચ્છું છું, પણ એ છે કે જીવન મારી પાસેથી શું ઈચ્છે છે. દરેક ક્ષણ આપણને પૂછે છે કે તારો જવાબ શું છે,
અને આપણે એ જવાબ આપણા કાર્યો, આપણા નિર્ણયો દ્વારા આપવાનો છે.
બરાબર.
પણ આ અર્થ મળે ક્યાંથી? ફ્રેન્કલે એના કોઈ રસ્તા બતાવ્યા છે?
હા, એમણે મુખ્ય ત્રણ રસ્તા બતાવ્યા છે. પહેલો, કાર્ય કરીને અથવા કંઈક સિદ્ધ કરીને. ક્રિએટિવ વેલ્યુઝ, કોઈ કામ કરવું, કંઈક બનાવવું, સમાજમાં યોગદાન આપવું, આનાથી અર્થ મળે.
બીજો,
કંઈક અનુભવીને અથવા કોઈને મળીને. એક્સપિરિયન્શિયલ વેલ્યુઝ, જેમ કે પ્રકૃતિનું સૌંદર્ય માણવું, કલાનો આનંદ લેવો, અથવા સૌથી મહત્વનું, કોઈ વ્યક્તિને પ્રેમ કરવો. પ્રેમ એ અર્થનો બહુ મોટો સ્ત્રોત છે.
અને ત્રીજો, જે સૌથી મહત્વનો કયો?
હા, ત્રીજો અને સર્વોચ્ચ માર્ગ છે અનિવાર્ય પીડા પ્રત્યે આપણે જે વલણ અપનાવીએ છીએ તેના દ્વારા. જ્યારે આપણે પરિસ્થિતિ બદલી શકતા નથી, જેમ કે ગંભીર બીમારી, કોઈનું મૃત્યુ કે કેમ્પ જેવી સ્થિતિ, ત્યારે પણ આપણી પાસે એક છેલ્લી સ્વતંત્રતા રહે છે.
કઈ?
એ પીડા પ્રત્યે આપણું વલણ શું રાખવું એ પસંદ કરવાની, અને આ વલણ દ્વારા પણ આપણે જીવનમાં અર્થ ભરી શકીએ છીએ.
આ વાત ખરેખર બહુ ઊંડી છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે અર્થ તો કંઈક કરવાથી કે મેળવવાથી જ મળે, પણ ફ્રેન્કલ કહે છે કે જ્યારે બધું જ જતું રહે ત્યારે પણ ફક્ત આપણું વલણ બદલીને, હિંમતથી પીડાનો સામનો કરીને પણ જીવન અર્થપૂર્ણ બની શકે છે.
એકદમ. આ જ પેલી છેલ્લી માનવ સ્વતંત્રતા છે. લોગોથેરાપીમાં અમુક ટેકનિક્સ પણ છે, જેમ કે પેરેડોક્સિકલ ઇન્ટેન્શન.
એ શું છે?
એમાં જે વસ્તુનો ડર લાગે એને જાણી જોઈને કદાચ મજાક સાથે કરવા માટે કહેવાય, જેથી ડર ઓછો થાય. અને બીજી છે ડી રિફ્લેક્શન. એમાં ધ્યાન પોતાના લક્ષણો પરથી હટાવીને કોઈ બહારના અર્થપૂર્ણ કામ કે ધ્યેય પર લગાવવાનું.
ઓકે, તો આ બધી ચર્ચા પરથી આ પુસ્તકના મુખ્ય સંદેશા શું કહી શકાય? કઈ થીમ્સ વારંવાર સામે આવે છે?
પહેલી અને સૌથી મુખ્ય થીમ તો એ જ છે, અર્થની ઈચ્છા. માણસ મૂળભૂત રીતે અર્થ માટે જીવે છે. સુખ કદાચ એની આડ પેદાશ હોય, પણ લક્ષ્ય તો અર્થ જ છે.
બરાબર. બીજી થીમ જે આપણે વારંવાર ચર્ચી એ છે છેલ્લી માનવ સ્વતંત્રતા. આ વિચાર બહુ શક્તિ આપે છે કે ગમે તે થાય, આપણું વલણ, આપણો પ્રતિભાવ પસંદ કરવાની શક્તિ આપણી પાસે છે.
હા, આ રોજબરોજના જીવનમાં પણ બહુ કામ લાગે, ટ્રાફિક હોય કે ઓફિસની કોઈ મુશ્કેલી.
ત્રીજી મહત્વની થીમ છે પીડામાં અર્થ. આ સમજવી કદાચ અઘરી છે, પણ બહુ આશા આપે છે. ફ્રેન્કલ એમ નથી કહેતા કે પીડા સારી છે, પણ જો એ ટાળી ન શકાય તેવી હોય તો એને વેડફી દેવાની જરૂર નથી.
હા, આપણું વલણ એને અર્થ આપી શકે છે, તેને નૈતિક કે આધ્યાત્મિક જીતમાં બદલી શકે છે.
ચોથી થીમ છે હેતુ અને ભવિષ્યનું મહત્વ. જીવવાનું કોઈ કારણ હોય, ભવિષ્યની કોઈ આશા હોય, તો વર્તમાનની મુશ્કેલીઓ સહેવી સહેલી બને છે. આપણે કેમ્પના ઉદાહરણમાં જોયું.
પાંચમી થીમ છે પ્રેમ. ફ્રેન્કલ માટે પ્રેમ માત્ર લાગણી નથી, પણ અર્થ અને મુક્તિનો બહુ ઊંડો સ્રોત છે. કોઈ વ્યક્તિ માટેનો પ્રેમ, ભલે તે દૂર હોય, એ પણ તાકાત આપે છે.
અને છેલ્લી બે થીમ્સ એટલે જવાબદારી અને પેલો દુઃખદ આશાવાદ.
હા, અર્થ શોધવો એ જવાબદારી છે. જીવન આપણને સવાલ પૂછે છે, આપણે જવાબ આપવાનો છે. અને દુઃખદ આશાવાદ એટલે જીવનની કડવી વાસ્તવિકતાઓ, પીડા, અપરાધભાવ, મૃત્યુને સ્વીકારીને પણ જીવનને હા કહેવાની હિંમત.
આ કોઈ પોલો આશાવાદ નથી.
ના, આ વાસ્તવિકતા પર આધારિત પરિપક્વ આશાવાદ છે. આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે સીધા ચોંટી જાય, જો એના કેટલાક મુખ્ય વિચારોનો સાર કાઢીએ તો.
હા, કે ક્યા?
પહેલો વિચાર, જે વ્યક્તિ પાસે જીવવા માટેનું કારણ શા માટે હોય તે લગભગ કોઈ પણ પરિસ્થિતિ કેવી રીતે સહી શકે છે. મતલબ, જો જીવનમાં હેતુ હોય તો આપણી સહનશક્તિ, આપણી રિઝિલિયન્સ અનેક ગણી વધી જાય છે.
બરાબર. લક્ષ્ય સ્પષ્ટ હોય તો રસ્તો કપાઈ જાય છે. બીજો વિચાર, વ્યક્તિ પાસેથી બધું જ છીનવી શકાય સિવાય કે એક વસ્તુ, છેલ્લી માનવ સ્વતંત્રતા. ગમે તે પરિસ્થિતિમાં પોતાનું વલણ પસંદ કરવાની, પોતાનો રસ્તો પસંદ કરવાની ક્ષમતા. આ યાદ અપાવે છે કે આપણે લાચાર નથી, આપણી પ્રતિક્રિયા આપણા હાથમાં છે.
ત્રીજો વિચાર, જ્યારે આપણે કોઈ પરિસ્થિતિ બદલી નથી શકતા ત્યારે આપણી જાતને બદલવાનો પડકાર આપણી સામે આવે છે. આપણે બહારની દુનિયા બદલવા બહુ મથીએ છીએ, પણ ક્યારેક સાચો વિકાસ આપણી અંદર પરિવર્તન લાવવાથી થાય છે.
પોતાને બદલવું, બરાબર. અને ચોથો?
ચોથો વિચાર, પ્રેમ એ અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય છે જેના સુધી માણસ પહોંચી શકે છે. મુક્તિ પ્રેમ દ્વારા અને પ્રેમમાં જ મળે છે. આ પ્રેમની શક્તિ બતાવે છે, માત્ર રોમેન્ટિક પ્રેમ નહીં, પણ કરુણા, જોડાણ, જે જીવનને અર્થ આપે છે.
આ બધા વિચારો બહુ ગહન છે, પણ સવાલ એ થાય કે આનું રોજિંદા જીવનમાં શું, આપણે આમાંથી શું શીખી શકીએ?
ચોક્કસ. મને લાગે છે કે પહેલું તો એ કે આપણે મુશ્કેલીઓને જોવાની રીત બદલી શકીએ. જ્યારે કોઈ તકલીફ આવે ત્યારે મારી સાથે જ કેમ, એવું પૂછવાને બદલે કદાચ એમ પૂછી શકીએ કે આ પરિસ્થિતિ મને શું શીખવી રહી છે.
હા, અથવા હું આમાંથી કેવી રીતે વધુ સારો બની શકું, ધ્યાન સમસ્યા પરથી હટાવીને ઉકેલ કે વિકાસ પર લાવી શકીએ.
અને બીજું, આપણે સક્રિય રીતે આપણા જીવનમાં અર્થના સ્ત્રોત શોધી શકીએ. પેલા ત્રણ રસ્તા યાદ કરીએ, મારું કામ, મારો પ્રેમ સંબંધો, મારો અનુભવ, કલા, પ્રકૃતિ, અને જો પીડા હોય તો મારું વલણ. આના પર વિચાર કરી શકીએ.
નોકરી ધંધામાં પણ આ કામ લાગે. કામમાં હેતુ શોધવો. જો કોઈ ટીમ લીડ કરતું હોય તો એ પોતાની ટીમને એમના કામના મોટા ઉદ્દેશ્ય સાથે જોડી શકે.
અને જે લોકો પેલો ખાલીપો અનુભવે છે એમના માટે ફ્રેન્કલની ડી રિફ્લેક્શન ટેકનિક કામ આવી શકે. મતલબ પોતાની તકલીફો પર જ ધ્યાન આપ્યા કરવાને બદલે બહાર નીકળીને કોઈક અર્થપૂર્ણ પ્રવૃત્તિમાં જોડાવો, કદાચ બીજાની મદદ કરવી.
પેલું ટ્રાફિક જામનું ઉદાહરણ લઈએ.
હા,
એમાં ફસાયા હોઈએ ત્યારે ગુસ્સો કરવો, ચીડાવવું, એ એક રસ્તો છે. બીજો રસ્તો ફ્રેન્કલની દ્રષ્ટિએ એ છે કે આ મારા કંટ્રોલમાં નથી, હું પરિસ્થિતિ બદલી શકતો નથી,
પણ
હું મારું વલણ પસંદ કરી શકું છું. શાંત રહી શકું, કંઈક સાંભળી શકું, કંઈક વિચારી શકું. આ નાની બાબતમાં પણ પેલી છેલ્લી સ્વતંત્રતાનો ઉપયોગ છે.
બહુ સરસ ઉદાહરણ. તો આજના આ મંથનના અંતે તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મહત્વની શીખ કઈ રહી?
મારા માટે તો જે સૌથી વધુ સ્પર્શી ગયું એ એ વિચાર છે કે પીડા અને દુઃખ પણ જીવનનો ભાગ છે અને એને પણ અર્થપૂર્ણ બનાવી શકાય છે. આપણે સામાન્ય રીતે દુઃખથી ભાગીએ છીએ, એને નકામું ગણીએ છીએ, પણ ફ્રેન્કલ કહે છે કે જો એ અનિવાર્ય હોય તો એને સ્વીકારીને, એમાંથી શીખીને એને આપણા વિકાસનું સાધન બનાવી શકાય. આ બહુ મોટી આશા આપે છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર પેલો છેલ્લી માનવ સ્વતંત્રતાનો જ છે. એ કલ્પના કે બહારથી બધું જ છીનવાઈ જાય, પણ તમારી અંદરની પસંદગી કરવાની શક્તિ, તમારું વલણ નક્કી કરવાની શક્તિ એ કોઈ આંચકી ન શકે. આ માનવ ગરિમાનો, માણસના આત્માની અદમ્યતાનો સૌથી મોટો પુરાવો છે. એ યાદ અપાવે છે કે આપણે ક્યારેય સાવ લાચાર નથી હોતા.
તો સારાંશમાં કહીએ તો વિક્ટર ફ્રેન્કલનું આ પુસ્તક આપણને શીખવે છે કે માણસ મૂળભૂત રીતે અર્થ માટે જીવે છે.
પીડા જીવનનો ભાગ છે, પણ તે અર્થહીન હોય એ જરૂરી નથી.
અને સૌથી ઉપર, ગમે તેવા સંજોગો હોય, આપણી પાસે હંમેશા આપણું વલણ પસંદ કરવાની શક્તિ અને જવાબદારી છે.
બરાબર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.